બની જાય વ્યક્તિ કે એને પછી કોઈ પ્રકારનો વિવેક રહેવા ન પામે, એટલો બધો કામી બની જાય. પછી પોતાની નારી યા તો પર નારી એનો કોઈ વિવેક ન રહે, આંધળો બની અને વિષયની બાજુ દોટ દે, માને રાક્ષસના જેવું જીવન એને સતે દેહે થઈ જાય. રાક્ષસને જેમ કોઈ મેળ નથી હોતો, કોઈ મર્યાદા નથી હોતી, કોઈ નિયમ નથી હોતો, એવી સ્થિતિ એની પોતાની સર્જાઈ જાય. સતે દેહે જ રાક્ષસ જેવી સ્થિતિ સર્જાઈ જાય, સતે દેહે. અને મર્યા પછી સતે દેહ જે રાક્ષસ હોય, મર્યા પછી થોડો કઈ ભગત થઈ જાય. હે, સતદેહ જે રાક્ષસ છે, મર્યા પછી રાક્ષસ સ્થિતિને જ પામી જાય. મહારાજ કે એ કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો દેહ આવ્યો જાણવો. માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે, ન જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો પણ તે ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય. પણ જેણે ભગવાનનો અને ભગવાનના સંતનો ભાવ લીધો, તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અહીં એક થોડો ક્રોસ પોઈન્ટ થયો. એક બાજુ મહારાજ એવું બતાવ્યું કે અભાવનો જે લેનારો છે એને તો સર્પનો દેહ આવ્યો જાણવો, યક્ષ રાક્ષસનો દેહ આવ્યો જાણવો. અને પછી મહારાજ શું કીધું કે અભાવનો લેનારો ધર્મવાળો હોય તપસ્વી હોય તો પણ એને પરમાત્માના ધામની પ્રાપ્તિ થતી નથી, પણ દેવલોક આદિકની અંદર જાય છે. એક બાજુ કે યક્ષ રાક્ષસ થાય, બીજી બાજુ કે દેવલોકની અંદર જાય. ભક્તજનો, બે વસ્તુ મારે સાચી બતાવી છે. યક્ષ રાક્ષસ અથવા તો સર્પનો દેહ ક્યારે આવે, તો પોતે બિલકુલ સામાન્ય કક્ષાનો મુમુક્ષ હોય, હજી તો પાપગલી કરતો હોય સત્સંગમાં, સમજાય. અને ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો એવો જોરદાર અભાવ આવી જાય અને એની કોઈની અટકળો જેમ મંડાઈ જાય કે આમ જ છે, આ ક્રોધી જ છે, આ કામી જ છે, આ લોભી જ છે, એવી કોરની એને આમ ગ્રંથિ દ્રઢપણે બંધાઈ જાય, તો એવો વ્યક્તિ મર્યા પછી સર્પના દેહને પામે અથવા તો યક્ષ રાક્ષસના દેહને પામે. મહારાજ બીજી વાત બતાવી, એમાં કેવું કીધું, ધર્મવાળો છે ને તપસ્વી છે, એટલે સંપૂર્ણ સાધનવાળો છે, સમજાય, સંપૂર્ણ સાધનવાળો છે. અને એને ભગવાન કે ભગવાનના સંત પ્રત્યે અભાવ આવ્યો છે, પણ પહેલા જેટલો આવ્યો નથી, કારણ કે એણે સાધન કર્યા છે. એને અવલંબને કરીને કંઈક એનું અંતસ્કરણ પવિત્ર છે, કંઈક પવિત્ર છે. એને કારણે રજોગુણ તમોગુણ જ્યારે વર્તતો હોય ત્યારે એને ભગવાનને ભગવાનના સંતને વિશે કામીપણાનો ક્રોધીપણાનો સંકલ્પ થઈ આવે. વળી ક્યારેક સત્વગુણ વર્તતો હોય ત્યારે એમ થાય કદાચ ન પણ હોય, કદાચ એ નિર્દોષ પણ હોય, એવું એને મનોમંથન સતત ચાલતું રહે છે. પરંતુ રજોગુણ અને તમોગુણના અવલંબને કરી એને ભગવાનના સંત કે ભગવાન કે ભગવાનના ભક્તને વિશે કામીપણાનો ક્રોધીપણાનો સંકલ્પ એને પઠી દીધો છે, એવી ભાવના એને કરી દીધી છે. એના સાધન કેવા છે, એ વ્યક્તિ મોક્ષ કરી શકે એવાના સાધનો છે. એનો ધર્મ, એની તપ આદિ પ્રવૃત્તિ કેવી છે, એને અક્ષરધામમાં પહોંચાડે એવી પ્રવૃત્તિ છે. પરંતુ રજોગુણ તમોગુણને અવલંબને કરી અને એને ભગવાન ને ભગવાનના સંત કે ભક્તનો અવગુણ આવે છે, એટલે એને ત્યાંથી પાડી દેવલોક સુધી પહોંચાડી દે છે. જે દેવલોક ભગવાનના ધામ આગળ તો નરક તુલ્ય છે, એટલે બીજી રીતે જોતા એ પણ નરકમાં જ પડી ચૂક્યો, પરંતુ પહેલા જેટલી હીન ગતિ નથી થતી. એનું કારણ, બે કારણ, એક તો એની સ્થિતિ કંઈક બનેલી છે, બીજા નંબરમાં એને જે અભાવ પરીઠો છે ઉલ્યાન જેટલો પરીઠો નથી. મહારાજ કે દેવલોક આદિકને એને પ્રાપ્તિ થાય છે, પણ ભગવાનના સંતનો અભાવ લીધો હોય અને ભગવાનનો અભાવ લીધો હોય તે તો ભગવાનના ધામને તો ન જ પામે, ભગવાનના ધામમાં તો એ ન જ જાય. અને વળી જે પંચમહાપાપ યુક્ત હોય અને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય તો એના પાપ નાશ થઈ જાય ને તે ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય, પંચ મહાપાપ યુક્ત હોય. પરંતુ એને ભગવાન ને ભગવાનના સંતનો અભાવ ન આવ્યો હોય તો એ ભગવાનના ધામમાં જાય, તો આપણા મનમાં એક સંકલ્પ ઉઠશે. શું ઉઠશે? કે માનો એવા કોઈ દેશો હોય, આ દેશ સમજો ને તમે, એમાં ગોરિયા લોકો હોય દાખલા તરીકે, એને ભગવાન ને ભગવાનના સાધુનો કે અભાવ આવે છે તો એ બધા અક્ષરધામમાં જાહે, અક્ષરધામમાં જાહે, અહીંયા મારે અધ્યાહાર રાખ્યો. શું અધ્યાહાર રાખ્યો છે? કે પંચ મહાપાપે યુક્ત હોય પરંતુ એવી વ્યક્તિને ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો અતિશય ગુણ આવ્યો હોય. ગુણ શબ્દ અહીં મૂક્યો નથી, અધ્યાહાર છે. જે વાત વડતાલના 14માં વચનામૃતમાં બતાવી એવી જ વાત અહીંયા છે કે જેને તમે પાપી સમજો એ પાપી નથી. એણે વર્ણાશ્રમ ધર્મ લોપે એનું પાપ લાગ્યું હોય પરંતુ ભગવાનને એકાંતિક સંત કે ભક્ત કે ભગવાનને રાજી કરી દીધા હોય તો એના પાપ બળીને ખાખ થઈ જાય ને એ વ્યક્તિને સમાધિ લાગી જાય. એવી વાત અહીંયા છે કે પંચ મહાપાપે યુક્ત છે પરંતુ એને ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો ગુણ આવે છે, અહોભાવ વર્તે છે. ઓહોહો આ જે કરે છે બહુ સારું કરે છે, આ કરે બહુ સારું, એવો જે પુરુષ છે ભગવાનના ધામને પામે છે. તથાપિ ભક્તજનો, ભગવાનના ધામને પામે છે એનો મિનિંગ એવો ન ઘટાડો કે એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય. તો બીજો બાદ આવશે કે આત્યંતિક કલ્યાણ થશે એવી જો વાત લેશું તો મતલબ કેવો થશે કે આપણે સાધન કાંઈ ન કરવું, દાખલો કાંઈ ન કરવું. ભગવાનને હારા સાધુ ને હારા ભગત હોય બસ એ બહુ સારું કરે છે, બહુ સારું એમ કીધે રાખવું, આપણે અક્ષરધામમાં પહોંચી જશું. બાદ આવે એટલે ધામમાં જે કયો એમ માનું એનો મતલબ એ મોક્ષ પથે હાલી ગયો એક જન્મે બે જન્મે. હવે એને જે દોષ નથી, દોષ નથી પરઠાતો, દિવ્ય ભાવ પરઠાય છે. હવે પોતાના અંગત જે દોષો છે એને ભગવાનના સંત કે ભગવાનના ભક્તની પ્રત્યે દોષ નથી પરઠાતો, પણ પોતાના જીવનના જે દોષો છે એ દોષ જે દાડે સંપૂર્ણ ટળી જશે, નિર્વાસનિક થઈ જશે, તે દાડે અક્ષરધામમાં એ પહોંચી જશે. બે જન્મે ત્રણ જન્મે પણ એવો ભક્ત એક દિવસ જરૂર ભગવાનના ધામની અંદર જશે. અને ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એનો ગુણ આવવો એને નિર્દોષ સમજો એમાં પણ ભેદ છે થોડો. ગુણ આવે ખરેખર ભજન કરે છે આમ છે તેમ છે એવો ગુણ આવે, પણ આ ભગવાનના ભક્ત આ ભગવાનના સંત સંપૂર્ણ નિષ્કામી છે, સંપૂર્ણ નિર્લોભી છે, સંપૂર્ણ એ નિર્સ્નેહી છે. આમ સંપૂર્ણપણાનો જો ભાવ આવી જાય આવી જાય તો મહારાજનો શબ્દ કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થઈ જાય, કૂતરા જેવો કામી હોય તો. એટલો બધો ભાવ એટલો બધો મહિમા એકાકારપણું થઈ ગયું હોય તો આને આ જન્મે પણ અક્ષરધામમાં પહોંચી જાય ખરો. કારણ કે અક્ષરધામમાં જવું ન જવું એની સાથે એટલી જ નિસ્બતતા છે, નિર્વાસનિક છે કે સવાસનિક છે. બસ નિર્વાસનિક થઈ ગયો, પોતાના દોષ ટળી ગયા તો આને આ જન્મે કરીને ધામમાં જાય, અને આને આ જન્મે એને દોષ ન ટળ્યા અને ભગવાનના સંતનો ગુણ આવ્યો છે, ભગવાનનો ભક્તનો ગુણ આવ્યો છે, તો બીજો જન્મ લેશે ત્યારે ભગવાનનું ભજન કરશે, પોતાનો દોષ ટાળશે, દોષ જ્યારે ટળશે ત્યારે ધામમાં પહોંચી જશે. મહારાજ કે ભગવાનના સંતને વિશે અવગુણ ના આવ્યો હોય તો એના પાપ નાશ થઈ જાય અને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચમા પાપ થકી પણ ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે, મોટા મોટું પાપ જ. ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો અવગુણ લેવો એ જ છે, એથી મોટું કોઈ પાપ નથી. મહારાજે અવગુણ ન લેવાની બાબત જેટલી લખી છે એટલી બીજી કોઈ બાબત લખી નથી. કારણ કે અવગુણે કરીને જીવનું બહુ જ ખરાબ થાય છે. પણ સવારે આપણે સમજાયું તો એમ દોષ તો દોષ જ છે, પણ મહારાજ વારંવાર એટલા માટે સાવધાન કરે છે કે જીવની પ્રકૃતિ એવી છે કે જેની અંદર જેટલો દોષ હોય એટલું કહેવામાં એને મોજ આવતી નથી. સમજાવ, લહેર ન આવે એમ. લહેર તો જેનો જે દોષ એના કરતાં ચાર ગણો વધારે કે તો જ મોજ આવે, એવી જીવની સહજ પ્રકૃતિ છે. એટલે એવું એ કરી ન બેસે. ભગવાનના કોઈ સંત ભક્ત અથવા તો કોઈ પણ ની અંદર જે દોષ છે એને એથી અધિક કહી અને મોક્ષ ન બગાડી નાખે. માટે મહારાજ વારંવાર અવગુણ ન લેવો, અવગુણ ન લેવો એનું અનુસંધાન ટાંક્યું છે. બાકી ખોટ તો ખોટ છે અને સત્સંગ પોતાનો પરિવાર છે, માટે જેની અંદર જે ખોટ છે એ તો કહેવી પડે. ન કહે તો ગોળ વિનાનો ધણ જેમ રેઢિયાર થઈ જાય અને એની સ્થિતિ જે થાય એ સત્સંગની સ્થિતિ થાય. માટે કહેતા અનુસંધાન રાખવું કે જેનો હું દોષ કહું છું અથવા તો જેની ખોટ કહું છું એ મારા સ્વાર્થે કરીને મારા રાગ દેશે કરીને હું વધારીને તો નથી કહેતો ને, વધારીને જો કહેશે તો એને બહુ મોટો દોષ લાગશે. માટે ભગવાનનો ભક્ત બહુ જ સાવધાન બને. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 46મું થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 ના મહાવદી 10મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાને અવસરે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળી છીટની રજાએ ઓઢી હતી અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કે જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં. અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખાવીએ ને વિશેનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં દૂધ ગળું ચીકણું કાંઈ ખાવા દેતો નથી તેમ જે સમજવું હોય તેને એમ જણાય છે આ રોગે સારું સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું. માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાસે છે. શા માટે જે શિષ્ણને ઉદરીએ બેની વિશે જે જીવને આશક્તિ છે એ જ અસત પુરુષપણું છે. તે ક્ષયરોગ એ બે પ્રકારની ખોટને કાઢે એવો છે. તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષ હોય તેને તેમાં દુખાય જવું નહીં. અને જે ખાધા પીધાની લાલચે ને લુગડા લતાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો, તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો. અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતાં વિમુખ થાય. અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તથા જે પંચ વિશેનો લાલચી હોય એ બે તો પંચમાં પાપ થકી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજો હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ. કેમ જે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા સ્વીદીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળે ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે. અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહ કરીને આપણે જીવે ભોગ્યવા છે તો પણ હજી લગણ એ તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિશે ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાંટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેક વિષય થકી તૃપ્તિ થઈ નથી, થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહીં. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે સૂળી પર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું પણ અશુભ વાસના સહિત મરવું નહીં. અને આ દેહમાંથી નિસરીને નારદ સનકાદિક સુખજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કેન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાવર પડી ગયા તો નાય ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે માથાવર નરકના ખાડામાં પડ્યા છે. એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કર્યા છે અથવા ત્યાગી સેવા કર્યા છે તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મ્ય જાણવું જોઈએ. જેમ આપણી ચાકરી મૂળજી બ્રહ્મચારી અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીને જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્ર કરીને ચાકરી કરે છે તેમ આપણે પણ એમનું મહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી એમ અરસપરસ મહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત રાખવી. મધ્યનું 47મું વચનામૃત બહુ અદ્ભુત વચનામૃત છે, અતિ મહત્વનું વચનામૃત છે. જો કે ભક્તજીનું કોને મહત્વનું ન કહેવું કહો. વચનામૃત એટલે સાકરનું નાળિયેર, જ્યાંથી બચકો ભરીએ ત્યાંથી ગળ્યું જ લાગે. આમાં છાલા કાછલા જે ગણો એ બધું સાકરનું છે. એક એક વચનામૃત બહુ જ અદભુત છે. આ વચનામૃત પણ બહુ જ સરસ છે. મહારાજે વાત કરી કે જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે, અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં. પહેલો પોઈન્ટ મારે કીધો કે જેની પાસે સાધુ રહેતા હોય અને એને માણસાએ રાખતા આવડે તો ચાર સાધુ રાજીપે રહે, અને માણસાએ રાખતા જો ન આવડે તો સાધુ એની ભેગા રહે પણ નહીં. તો પહેલી વાત તો એ, ચાર સાધુ એટલે ચાર જ, પાંચમો નહીં. પહેલો મતલબ મહારાજનો, જેને સાધુને રાખતા આવડે એની ભેગા ગમે એટલા સાધુ હોય તો રાજીપે રહે. મહારાજ કે જેને સાધુ મન દઈને માણસાએ રાખતા આવડતો હોય તેની ભેગા સાધુ રાજીપે રહે. પહેલાં તો જેને સાધુ રાખવો એને વાત સમજી રાખવી પડે કે મુમુક્ષ ભગવાનથી જ રાજી થાય, મુમુક્ષ ભગવાન અપાવવાથી જ રાજી થાય, મુમુક્ષના અંતરના દોષ ટળે તો જ રાજી થાય, બીજાથી રાજી ન થાય. આવું એણે પ્રથમ દઢ કરી રાખવું પડે, શીખી રાખવું પડે. કોણે? જેને રાખવા છે એને. અને આ વાત જો એને પોતાને ન સમજાણી હોય તો શું થાય ખબર? આને ટેપ લઈ દઉં તો રાજી થાય, અને બે જોડી સારા કપડાં લઈ દઉં તો રાજી થાય, આને સારું સારું ખવડાવું તો રાજી થશે. સમજાય? એવા એને સંકલ્પ થાય, અને પછી બધાએ પદાર્થ કરે ભેળા, ખાવા પીવાનું જલસા, એને ઘડીક આરામ લેવા દઈશ તો રાજી થાય, એને સરસ ગાડલું આપી દઈશ તો રાજી થાય, અને રાજી કરવા માટે દેહ રાજી થયા બધા સાધન ભેગા કરે, અને દેહ તો ભોગવે. સમજાય? ઇન્દ્રિય અંતસ્કરણનો તો ધર્મ છે, એને તો એની મોજ આવે અને ભોગવે, જેને કારણે અંતસ્કરણ આખું મલિન થઈ જાય. અંતરમાં પરમાત્માના ગાઢ થવાને બદલે જગતના ગાઢ શરૂ થઈ જાય, પછી મુમુક્ષુ રાજી રહી શકે. કારણ કે મહારાજ મુમુક્ષ શબ્દ વાપર્યો છે. મુમુક્ષ કોઈ દી રાજી થાય નહીં. મુમુક્ષને તો જેમ જેમ વિષયના રાગ ટળે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ જેમ જેમ દ્રઢ થાય તેમ તેમ મુમુક્ષ રાજી થાય. મતલબ કે જેની સાથે રહેતા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થાય એ સાધુને રાખતા આવડ્યું કહેવાય. સાધુના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ કરાવવા એ જ રાખતા આવડ્યું કહેવાય, અને તો સાધુ રાજીપે રહે. કારણ કે સામે મુમુક્ષુ છે. મહારાજ કે જેને રાખતા ન આવડે એની ભેગો રાજીપે રહે પણ નહીં. ઘણી ફેરી વાત સમજ્યામાં ન આવે તો સાધુના મનમાં એમ થાય કે મુમુક્ષને આપણી ભેગો રાખો છે અને ખૂબ હાચવી કે જેથી કરીને બીજાને ત્યાં જાય નહીં, બીજાને ત્યાં જાય નહીં, અને ડરે પાછા. સમજ્યા? બીજાને ભેગો બેઠો ને તો ડર લાગે, રખે ને એની ભેગો જતો રહેશે તો એનું લાલન પાલન કરે. મહારાજે મુમુક્ષનું લક્ષણ બતાવ્યું લોહિયાના છઠ્ઠા વચનામૃતમાં. મહારાજ કે લારો જંપરો રાખે, વઢીને કહે નહીં, એ વ્યવહારે કરીને મુક્તાનંદ સમજી એવો મોટા હોય તોય પણ એની ભેગું રહેવું નહીં. ઓલો સાચવે, ઇન્દ્રિય અંતસ્કરણનું પોષણ કરાવે, અનમનમાં વિચાર કરે કે મને મૂકીને ક્યાંય જાય નહીં એમ સતત ભય રાખે, પણ ગમે એટલો બાંધી રાખે તોય કોઈ દી મુમુક્ષ બાંધ્યો રહેતો નથી. જેને ઇન્દ્રિય અંતસ્કરણ મોકળા થઈ ગયા, જેને આંખને જગતનું રૂપ જોવાનો શોખ થઈ ગયો, જેના કાનને જગતના શબ્દ સાંભળવાની લાલચ લાગી, જેની જીહવાને અનેક પ્રકારના રસની અંદર મન પરોવાઈ ગયું, એ મુમુક્ષ કઈ રીતે ત્યાગ આશ્રમમાં ટકશે? કઈ રીતે ટકશે? કોઈ દી ટકી શકે નહીં. અને કદાચ ટકે ને, સમજે, ટકે ને, કદાચ રહી ગયો માનો તો એ કઈ સંપ્રદાયની બઢતી ન કરે, પતન કરે. ઈ કેવળ પછી પડ્યો રહ્યો છે એ સત્સંગમાં સ્વયં રહ્યો નથી. બાકી મુમુક્ષને પાસે બેસાડે બેસાડે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એનું સિંચન કરવામાં આવ્યું હોય, પરમાત્માની મૂર્તિનું સ્વરૂપ પાવામાં આવ્યું હોય, ભગવાનની મહત્તા સમજવામાં આવી હોય, આપણે શા માટે સંસાર છોડ્યો છે એનું અનુસંધાન વારંવાર એને દેવામાં આવતું હોય અને તપ ત્યાગે કરી ઇન્દ્રિય અંતસ્કરણ તમામ સંકલ્પ વિરામ પામી ગયા હોય એવો મુમુક્ષ હોય, એ કદાચ કોઈની પાસે બેઠો હોય તો આને સંકલ્પ થાય નહીં, જિંદગી પર્યંત એને મૂકીને જાય નહીં. અને સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ છે કે મુક્તાનંદ સ્વામી સરદારમાં જ્યારે આવ્યા ને ત્યારે સરદારના મહંત તુલસીદાસ પાસે 250 વીઘા જમીન હતી. કેટલી? 250 વીઘા જમીન હતી. અને મુક્તાનંદ સ્વામીના ગુણ જોતાની સાથે મુક્તાનંદ સ્વામીને જગ્યાના મહંત કરી દીધા. આખો વહીવટ સ્વામીને સોંપી દીધો, આખો વહીવટ સ્વામીને સોંપી દીધો, પણ તેમ છતાંય મુક્તાનંદ સ્વામી બંધાણા નહીં. જ્યારે રામાનંદ સ્વામી મળ્યા એટલે તરત રામાનંદ સ્વામી પાસે જતા રહ્યા અને સ્વામીની વાત જ્યાં સાંભળી ત્યાં મુક્તાનંદ સ્વામી નિર્ધાર કરી નાખ્યો, મુકુંદાસ બસ સદગુરુ તો આવા હોવા જોઈએ, આને સંગે જ મારું બ્રહ્મચર્ય દ્રઢ થશે અને આને સંગે જ મને પ્રગટ ભગવાન મળશે. ચોરમ જયારે ગયા ત્યારે તુલસીદાસ વિજયા ક્યાં ગયો હતો? તો કે રામાનંદ સ્વામી આવ્યા છે ને એનો સત્સંગ સાંભળવા ગયો, ખબરદાર કાલથી ગયો છે તો જાયશ નહીં. તુલસીદાસે ઘણી ધમકી મારી તોય પણ મુક્તાનંદ સ્વામી બીજે દાડે પહોંચી ગયા. લો મુમુક્ષને તો જ્યાં અંતસ્કરણ વિરામ પામે ઈ ગમે. તમે કલ્પના કરો, જેણે મા બાપને છોડી દીધા, જેણે પૂરા સંસારને ઠોકર મારી દીધી, એ વિષયમાં લેવાય? વિષયમાં લેવાય? એ વિષય કરીને આનંદ પામે? કોઈ કાળે ન પામે. એને તો જેમ જેમ વિષયનો ત્યાગ થાય, જેમ જેમ ત્યાગ થાય તેમ તેમ આનંદ હોય. મહારાજ અહીંયા કે જેને ચાર સાધુને રાખતા આવડે ને ભેગા સાધુ રાજીપે રહે, માને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું પોષણ થાય, એના તમામ વિકારોને જ્યાં ટળાવવામાં આવે, એને જગતના ઘાટ માત્ર ટળાવી નાખવામાં આવે એ રાજીપે રહે. અને સ્વામી વાતમ લખ્યું આલોકની અંદર અક્ષરધામનું સુખ તે શું? તો સ્વામી કે જગતનો એક ભૂંડો ઘાટ ન ઉઠે એ અક્ષરધામનું સુખ છે. અને આ વાત સમજમ ન આવી હોય, અમે વિદ્યાનગર અભ્યાસ કરતા હતા ને ત્યારે એક મહાપુરુષ આવ્યા હતા, એ કે તમે આટલા બધા છો તેટલા બેક મારી ભેળ આવો ને, કે તમે જો મારી ભેળ આવો ને તો તમને ઘડિયાળ લઈ દઈશ, કે તમારે જે ખાવ ને બધી છૂટ, મારી પાસે ઘણા રૂપિયા છે કે, અને બે રૂમ હોતેન છે. ક્યારેક ક્યારેક આપણા મનમાં એમ થાય કહો આને દિશાની જ ખબર નથી, દિશાની ખબર નથી. મુમુક્ષની પાસે આ લોકની સમૃદ્ધિની વાત કરે કે મારી પાસે રૂમ છે, મારી પાસે રૂપિયા છે, હું તને સાચવીશ. જે વસ્તુને મુમુક્ષ વિષ્ટાતુલ્ય સમજે છે એના વખાણ કરે એમ, આ હું તને આપીશ એમ કહો. અને એટલેથી ન અટક્યા. પછી શું કીધું ખબર અમને? કે સ્વામી તમે જો બેંકને મોકલો ને તો તમે જેટલાને મોકલો ને એટલી રૂમ હું તમને લખાઈ દઉં, કે એક મુમુક્ષ મોકલો ને તો 51,000 રૂપિયા, કે બે મોકલો ને તો 1,02,000 રૂપિયા દાન લખાવ સરદારમાં, કે. પછી અમને દયા આવી, એમ કીધું સ્વામી આ કાંઈ વેચાય એવા નથી અને આ ખરીદી હગાય એમ એ નથી. ખરીદી હગાય શેનાથી? ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પલ્લા મૂકો સામે ખરીદા હે, બાકી રૂપિયાથી ખરીદાય એમાં ના મુમુક્ષુ નથી. મુમુક્ષ કોઈ દી રૂપિયાથી આ લોકની સમૃદ્ધિથી આ લોકના પદાર્થથી ખરીદાય નહીં, અને ખરીદાય તો મુમુક્ષ હોય નહીં, મુમુક્ષ હોય નહીં. અનુભવની સાથે કહું ભક્તો, મુમુક્ષ ન હોય. મુમુક્ષને તો જેમ જેમ વિષયનો ત્યાગ થાય તેમ તેમ રાજી થાય. મહારાજ કે જેને રાખતા ન આવડે એની ભેગા સાધુ રાજી પે રે નહીં. બિચારો સંકલ્પ જગતના ટાળવા માટે સંસાર છોડીને સાધુ થયો, જગતના સંકલ્પ વિરામ પમાડીને પરમાત્માને પામવા માટે સાધુ થયો, એને બદલે એને જગતના સંકલ્પ કરાવે તો એ કઈ રીતે એની ભેગો રાજી પે રહે? કોઈ કાળે રહે નહીં. મારે અદભુત વાત બતાવી. મહારાજ કે જેને જે સાધુને મોક્ષનો ખપ્પો હોય તેને તો જેમ દુખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિશય રાજી થાય. જેમ જેમ ખંડન થાય, જેમ જેમ દુખવામાં આવે, તેમ તેમ અતિશય રાજી થાય, રાજી થાય. આ વાત જો કે સાધુની છે, સંસાર છોડ્યા પછી પરમાત્માને પામવાવાળા મુમુક્ષની છે, એટલે તમને સંપૂર્ણપણે તો નહીં સમજાય, સંપૂર્ણપણે તો હા નહીં પડે, પણ મુમુક્ષને આમ જ વર્તે એ વાતમાં જરાય ફેર નથી. મુમુક્ષને જેમ જેમ દુખ્યું કઠણ વચન કહે, જેમ જેમ વિષયનું ખંડન કરે, તેમ તેમ રાજી થાય. અમે એકવાર પ્રકરણ ચલાવ્યું, કેવું કે આજથી એક મહિના સુધી ખાલી સંતો બધા સાથો જમવું. સાથો એટલે શું? ઘઉંને શેકીને પછી દળી નાખવાના અને પછી એને બાફી નાખવાના પાણીમાં, અંદર થોડો ગોળ નાખવાનો, થોડું ખાંડ મીઠું નાખવાનું, અને પછી સાથો ને છાશ લેવાની, બીજું કાંઈ નહીં, દાળ નહીં, શાક નહીં, કશું નહીં. એક મહિના સુધી પ્રકરણ ચલાવ્યું. મુમુક્ષની લક્ષણ કેવા હોય તમને બતાવો. મહિના પછી મેં પૂછ્યું બધાને કે કોઈ દુઃખ થયું, તો એક એક દુઃખને બદલે રાજી થયા કે આ વખતે તો બહુ આનંદ આવ્યો, કે આ વખતે તો બહુ આનંદ આવ્યો. તમારા મનમાં થાય સ્વામી આનંદ આવ્યો પછી કાયમી માકવું જોઈએ ને, પણ હારે પાછું દેહનું પણ અનુસંધાન રખાવવું પડે, કારણ કે દેહ છે એ ભજનનું સાધન છે. પણ કહેવાનો મતલબ મુમુક્ષ તો એમ જ રાજી થાય, મુમુક્ષ તો એમ જ રાજી થાય. મુમુક્ષ પદાર્થથી કોઈ દી રાજી થાય નહીં, જેમ જેમ ખંડન કરે તેમ તેમ રાજી થાય. જેમાં મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં દૂધ ગળ્યું ચીકણું કાંઈ ખાવા દેતો નથી, તેમ જે સમજ્યો હોય તેને એમ જણાય છે આ રોગે સારું સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું. માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાસે છે. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે, ગળ્યું ચીકણું દહીં દૂધ કાંઈ ખાવા દેતો નથી, જાણે મોટા સદગુરુનો જોગ ન થયો હોય. મોટા સદગુરુનું લક્ષણ જ એ મુમુક્ષને વિષયમાંથી પાછો વાળે, બસ એ જ મોટાનું લક્ષણ છે. એમ લાગે કે આ વિષયથી આ મુમુક્ષનો મોક્ષ બગડશે, તરત એને ટોકે રોકે પાછો વાળે. અને શુદ્ધ મુમુક્ષ હોય ને એ તો વાતે કરીને સમજી જાય, એને કહેવું ન પડે. ખાલી કથા વાર્તા થતી હોય અને વિષયનું ખંડન થાય એટલે સમજી જાય કે આ વાત મને કહેવા માગે છે, માટે આ માર્ગે મારે ચલાય નહીં. એને હાથ પકડીને કહેવું ન પડે કે જરા ખાવામાં પાછા વળો, કહેવું ન પડે. ઊંઘવામાં પાછા વળો, કહેવું ન પડે. એનો તો વાત થાય તરત પકડી લે કે મને કહેવા ટકોર કરવા માગે છે કે જરા તમારા અંગમાં ફેર પડી ગયો છે. અને મુમુક્ષને ટોકે ને તો ફેર પડી પણ જાય. બિચારો મુમુક્ષ છે, પરંતુ તેમ છતાં ઇન્દ્રિય અંતકરણનો ઢાળો એ બાજુ છે. એને ન ગમતું હોય તેમ છતાં ઇન્દ્રિયો વિષય બાજુ જાય છે, પણ મુમુક્ષને જ્યારે ટોકે ત્યારે રાજી થાય, જાણે મોટા સદગુરુનો જોગ ન થયો હોય. કારણ કે સારું સારું ખાવ પીવા બધાનું ખંડન કરી નાખ્યું. મહારાજ કે એમ ભાસે છે, શા માટે જે શિષ્ણને ઉદરે બેને વિશે જે જીવને આશક્તિ છે એ જ અસત પુરુષપણું છે, તે ક્ષયરોગ એ બે પ્રકારની ખોટને કાઢે એવો છે. તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષ હોય તેને તેમાં દુખાય જવું નહીં. કારણ કે સત્પુરુષ અસત્પુરુષ પણ ભક્તજનો જગત સત્પુરુષ અસત્પુરુષની બહુ અલગ વ્યાખ્યા કરે છે. ભગવાન શ્રીહરિ બહુ જ અલગ વ્યાખ્યા કરે છે. જગતમાં મહદઅંશે એવી વ્યાખ્યા થાય છે, એનું જીવન એનું ચારિત્ર ગમે તેવું હોય, પરંતુ આપણને થોડીક હેલ્પ કરી એટલે આપણે એને સત્પુરુષ માની બેસીએ છીએ, સમજાય છે. દાખલા તરીકે આ ભૂકંપ થયો એમાં કેટલાય લોકો એવા સારા સજ્જન માણસો હશે, આ ગુણ કેળવેલા પુરુષો હશે, પણ કેટલાય લોકો એવા હશે પોતાને એની અંદર કાંઈ નહીં જીવન હોય અને તેમ છતાંય મદદ કરી છે, અને મદદની પાછળ બીજો આશય હશે કે અત્યારે આપણે મદદ કરી પછી કાયમ આપણને કામ લાગશે, સમજાય છે, કાયમ કામ લાગશે. જેમ ગાય ભેંસને ખાણ દઈ, હું કામ દે કે ખાણ જેટલું જાજુ દેશું એટલું જાજુ દૂધ કરશે, એવા ખરાબ આશયથી પણ સાથ સહકાર આપનારા હશે. અને ભોળા લોકોને એમ પણ મનાઈ ગયું છે કે આ લોકો બહુ સજ્જન છે, બહુ જ મહાન છે, આપણને કેટલી બધી મદદ કરી, પણ બિચારાને ખબર નથી એમ કરીને એણે એનો પગ મૂકી દીધો અંદર. સમજાય? ભક્તો આનાથી સાવધાન બનજો, મારી ટકોર તમે સમજજો. ભુજમાં ભગવાન સ્વામિનારાયણ બાંધેલ પ્રથાથી વિરુદ્ધ સિદ્ધાંતથી બહાર પગ થઈ રહ્યો છે, એનાથી સાવધાન બનજો. એને સાથ સહકાર આપશો નહીં, ખેલ બહુ દેખાડશે, એને ખેલ આવડે છે બહુ. અર્થકીર્કને બાને અમે મદદ કરીએ છીએ, મદદ કરીએ છીએ એમ કહી અહીંની ગવર્મેન્ટ પાસેથી પણ હવે તમને સમજાય છે કરોડો રૂપિયા લૂંટી લીધા છે, અને મદદ તો હોઉં જાણે કેટલી કરી છે. એ બાને ભુજમાં વર્ષોથી પગ કરવાનો સંકલ્પ હતો, નહોતો થતો, પણ આ બાને પગ થઈ ચૂક્યો છે. પણ એનાથી ભક્તજનો સાવધાન બનજો, ભગવાન સ્વામિનારાયણે જે પ્રથા બાંધી છે એમાં તમે રહેજો. તમને મળેલ બ્રહ્મનિષ્ઠ સંતો એ કાંઈ જેમ તેમ નથી. પૂજ્યપાદ મહાન સ્વામી, ઘનશ્યામ જીવનદાસ સ્વામી, ધર્મકિશોરદાસ સ્વામી, શ્રી હરિદાસ સ્વામી આદિ મોટા બ્રહ્મનિષ્ઠ સંતોની દ્રષ્ટિ પડતા માત્રની સાથે તમને પવિત્ર કરી નાખે આવા બ્રહ્મનિષ્ઠ સંતો તમને મળ્યા છે. અડોળું પાઈ દઈ અને બીજો પગ ન થઈ જાય એને માટે સાવધાન રહેજો. તમારા છોકરાઓનું શિક્ષણ આપશે, સમજાય છે? તમારા છોકરાને આમ તેમ ભણાવશે, હારી હારી વાતો કરશે, અનેકવિધ ઉત્સવો ખેલશે, ખેલાવશે, પણ છેવટે તો આને તોડવાની પ્રવૃત્તિ કરશે. એનું કામ જ આને તોડવાનું છે. ને એમ જો ન હોય તો જે જગ્યાએ શ્રીજી મહારાજે પોતે સ્વયં પોતાના માથા પર પથ્થર લઈને મંદિરો બંધાયા હોય એની સામે બીજું બંધાવે હું કામ? હવે સમજાણું ગજની સમજાણું? હે, જ્યાં મહારાજ પોતાનું ઘર માની રહ્યા હોય 30-30 વર્ષ સુધી, જ્યાં પોતે માથા પર પથ્થર લઈને મંદિરો બંધાયા હોય એની સામે મંદિર બંધાવ્યા હોય એ શું કામ બંધાય હોય? આનું પોષણ કરવા માટે ભક્તો સાવધાન બનજો. એટલે દુનિયા ઘણી ફેરી આને સજ્જન માની લે છે, આને સત્પુરુષ માની લે છે, પણ મહારાજને મતે સત્પુરુષ નથી. મહારાજને મતે તો જેણે પોતાના સંકલ્પને ટાળી નાખ્યા છે, જેને જીહવાની આશક્તિ ટળી ગઈ છે, જે બ્રહ્મચર્ય વેત્તા પુરુષ છે, મહારાજને મતે તો એ સત્પુરુષ છે. એને પછી જગત ઓળખે તોય ભલે અને ન ઓળખે તોય ભલે. અને ભક્તજનો એવા સત્પુરુષની હાથે તમે સેવાયા છો માટે ક્યારેય મન ઠેકડો ન મારી જાય બીજી બાજુ, એને માટે ખૂબ સાવધાન રહેજો. તમને મળેલ વસ્તુ કમ નથી, બસ આટલું ટૂંકમાં તમે સમજી લેજો. અહીંયા મહારાજ બહુ અદ્ભુત વાત બતાવે છે કે ક્ષય રોગ જે છે એ બે ખોટને, જીહવાની ખોટને કારણે સારું સારું ખવાય નહીં, અને ભક્તો જ્યારે આહાર નિરાહાર બની જાય, જેનું ભોજન ઘટી જાય એનું ભજન વધી જાય, અને જેનું ભજન વધી જાય એની વાસના નિર્મૂળ થઈ જાય. બરાબર ભગવાનના ભક્તો યાદ રાખે, જેનું ભોજન ઘટી જાય એનું ભજન વધી જાય, અને જેનું ભજન વધી જાય એની વાસના નિર્મૂળ થઈ જાય. મહારાજ કે ક્ષય રોગ ભોજન ઓછું કરાવશે, ભજન વધારશે, વાસનાને નિર્મૂળ કરી દેશે. માટે મહારાજ કે ક્ષય રોગ બહુ શ્રેષ્ઠ છે. તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય, પછી મહારાજ ફરી વાર ટન માર્યો, કારણ કે બધાને થોડો ક્ષય રોગ થાય. મહારાજ વળી ટન માર્યો, મહારાજ કે એ રોગની પેટે સત્પુરુષ જે છે તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષ હોય તેને તેમાં દુખાય જવું નહીં, ક્યારેક ખંડન કરે. આ કઈ ત્યાગી માટે જ કેવો નથી લખ્યો, તમારા માટે અત્યારે લખ્યું છે કે ભગવાનના સાધુ જ્યારે ખંડન કરે અને આપણને કોઈ બાબતમાં રોકે ત્યારે અભાવ લેવો નહીં, કારણ કે આપણા મોક્ષને માટે કહે છે એવું અનુસંધાન ટાંકવું. અને જે ખાધા પીધાને લાલચી, મહારાજ હજુ આગળ જ કહી ગયા અવગુણ ન લેવો, હજી આગળના વચનામૃતમાં જ કીધું મારે આ રીતે અવગુણ ન લેવો. આ મહારાજ શું કર્યું જો, મહારાજ કે અને જે ખાધા પીધાની લાલચી ને લુગડાલતાની લાલચી અને પોતાને મનગમતા પદાર્થની લાલચી, કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેનો તો સાધુ જ ન જાણવો, તેને તો લબાડ જાણવો, કૂતરા જેવો જાણવો. અવગુણ લીધો, આ સત્ય ઘટના છે. આ બાબત હું વારંવાર એટલા માટે સમજાવું છું કે અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, એ શબ્દએ સંપ્રદાયને ઘણો નીચો ઉતારી દીધો, ઘણો નીચો ઉતારી દીધો. જે સંપ્રદાય કેવળ ભાગવત ધર્મ પ્રવર્તક છે, ભાગવત ધર્મ પ્રવર્તક છે. જે સંપ્રદાય કારણ શરીરને ટાળવા માટે આવ્યો છે એ સંપ્રદાય આજ ખીચડી પ્રવર્તક થઈ ગયો. અને એ સંપ્રદાયની અંદર જે સંપ્રદાયની અંદર કારણ શરીર ટળતું હતું માટે જે સંપ્રદાયની મોટપ હતી અને એનાથી જ મોટપ સમજાતી હતી એને બદલે આજ ખાનપાનથી મોટપ સમજાવવા માંડે એમ કે ફલાણજી હતા બાકી સ્વામી કહેવા પડે એમ. કેમ? અરે પણ શું એને રસોઈ કરીને જમાડ્યા કઈ ખલાસ. કલ્પના કરો ક્યાંથી ક્યાં પહોંચ્યા આપણે. એક સત્ય ઘટના કહું. એક હરિભગત એક દડો અમારી પાસે એક સ્થાનના બહુ વખાણ કરવા માંડ્યા, સ્વામીના બહુ વખાણ કરવા માંડ્યા. એટલે અમારા મનમાંથી હોય ભાઈ સમજ્યા સત્સંગ છે, આ સત્સંગ બધું જ હોય રતન હોય. એટલે મનમાં એમથી એવા સાધુ હોય તો આપણે દર્શન કરીએ ક્યારેક. મેં કીધું ભગત બહુ સારા સાધુ, મને કે સ્વામી વાત ન થાય. પણ મેં કીધું તમે એમ અનુમાન કેમ કર્યું કે બહુ સારા સાધુ? મને કે સ્વામી અમે રાત્રે 10 વાગ્યા ગયા ને તોય પ્રથમ તો અમને ઘાટી રાવડા જેવી ચા કરીને પાય કે જાણે હળી ઊભી રહી એમ. અને પછી સરસ સરસ ભોજન જમાડ્યું. માટે કહું સ્વામી એવા કોઈ સાધુ નથી એમ. મુમુક્ષુની બિચારાની દ્રષ્ટિ જ જતી રહી, આંખ જ રહી, સમજાય. સત્સંગમાં આંખ કામ નથી લાગતી, ભગવાનના ભક્તો સમજે. સત્સંગમાં કેવળ આંખ કામ નથી લાગતી, સત્સંગમાં ભગવાનને પામવા માટે દ્રષ્ટિ જોઈએ, દ્રષ્ટિ કામ લાગે, કેવળ આંખ નહીં. એને મોટા માં એને કહો. હવે આને બિચારાને ભગવાને ખરેખરા સાધન વિશેનું ખંડન કરે દિશા શું થાય? હે ભક્તો, મારો કહેવાનો મતલબ એમ નથી, એણે કામ સારું કર્યું, 10:30 વાગે પ્રેમથી જમાડ્યા, કામ સારું કર્યું. પણ પ્રથમ ચા પાય એ ઘણું ખોટું કર્યું. અને કેવળ ભોજન કરાવ્યા એટલે સારું કરે એમ નથી કહેતો, પણ સત્સંગની રીત છે. કારણ કે સત્સંગ પરસ્પર મહિમાથી સભર હોવો જોઈએ. ભગવાનનો ભક્ત રાતે 10:30 11 આવ્યા હોય તો એને માટે ભોજન કરવું પડે ને તો હૃદયમાં આમ આનંદ થવો જોઈએ. આજ મારા ભગવાનના ભક્તો આવ્યા છે એને માટે રસોઈ બનાવું છું, એને હું જમાડું છું. ભગવાનના ભક્ત છે એવી ભાવનાથી જમાડાય એ શ્રેષ્ઠ છે અને એમ હોવું જોઈએ. સત્સંગનો એટલો પરસ્પર મહિમા હોવો જોઈએ. પણ કેવળ જમાડ્યા એથી કરીને મહાન છે એવી ગણતરી ન કરાય. એ તો જ્યારે સત્સંગ કરી ભગવાન શ્રીહરિનું જેવું છે સ્વરૂપ આપને સમજાવે અને હૃદયની અંદર રહેલા દોષ કામ ક્રોધ લોભાદિકને ટળાવે, આપણા જીવની અંદર રહેલી હેબિટો દારૂ માઉં સિગારેટ આદિક એને કઢાવે, ભગવાનની સાથે જોડી દે, આપણો છેલ્લો જન્મ થઈ જાય એવી સ્થિતિ કરે, એ સાચી વાત છે અને એ સત્પુરુષનું લક્ષણ છે. મહારાજ કે ખાધા પીધાની લાલચ છે, લુગડા લતાની લાલચ છે. મોટા સાધુ ભેગો રહેતો ને સાધુ જ ન જાણો, એનો તો લબાડ ને કૂતરા જેવો જાણો. મહારાજને મતે આ લોકની આ દુનિયાની મોટપ દ્રષ્ટિમાં જ નથી આવતી, મહારાજની દ્રષ્ટિમાં જ નથી આવતી. પહેલા મહારાજે મોટા પુરુષનું લક્ષણ બતાવે, માની એની સ્થિતિ કેવી હોવી જોઈએ એને મુમુક્ષુને રાખતા આવડવું જોઈએ. પહેલી વાત એ બતાવે, હવે મુમુક્ષુની સ્થિતિ બતાવે છે. મુમુક્ષુની સ્થિતિ કેવી હોવી જોઈએ? તો કે મુમુક્ષુને ખાવાની લાલચ ન હોવી જોઈએ, પીવાની લાલચ ન હોવી જોઈએ. મુમુક્ષુને કોઈ વિષય કે આ લોકના પદાર્થની લાલચ ન હોવી જોઈએ અને લાલચે કરીને સાધુનો સંગ કરતો હોવો ન જોઈએ. મુમુક્ષુ કેવળ પોતાના દોષો ટળે અને પરમાત્મામાં હે તથા એવી લાલચથી જ સાધુનો સમાગમ કરતો હોવો જોઈએ. મુમુક્ષુનું લક્ષણ છે. બસ કેમ કરીને દોષો ટળે, કેમ કરીને ભગવાન રાજી થાય, કેમ કરીને ભગવાન સાંભળે. મહારાજ કે આવી ઈચ્છા ન હોય ને કોઈ પદાર્થ લાલશે જો સત્સંગ કરતો એને સાધુ જ ન જાણવો, એને લબાડ જ જાણવો, કૂતરા જેવો જાણવો, આ સાધુને લાગુ પડે કે તમને પડતું હશે? મોક્ષની કોઈ ઈચ્છા ન હોય, મોક્ષ માટે કોઈ ઇંતેજારી ન હોય અને આગળ કીધું એમ સારી સારી લાલચે સાધુને ભેગા રહેતા હોય, જાતા હોય, મળતા હોય, યોગ કરતા હોય, તો આપણને પણ કીધું સમજી રાખવું કે એને હરિભગત જ ન જાણવો. સમજાય? એને હરિભગત જ ન જાણવો. હરિભગત તો ભગવાનના સાધુને પામી અને નિર્વાસનિક થવાનો ઉપાય ગોતે ત્યારે હરિભક્ત ખરો કહેવાય. મહારાજ અદ્ભુત વાત બતાવશલો. અને એવો મલિન આશીવાળો હોય તે અંતે જતા વિમુખ થાય. મારા કે સારા સારા લુગડા લેતાને લાલ છે, ખાધા પીધાને લાલ છે, મોટા સાધુ ભેગો રહેતો અંતે જતા વિમુખ થાય. આપણા મનમાં એમ સંકલ્પ થાય વિમુખ થાય માને સત્સંગમાં ટકી ન શકે, એક દાડો સત્સંગનો ત્યાગ કરી દે. પણ એટલા પૂરતી મર્યાદિત વાત રહેતી નથી. વિમુખ થયાનો મતલબ એમ કરવો કે ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ એનાથી ઉલ્લંઘન થઈ જાય, પછી ભગવાન કેમ એનાથી ન થાય પણ ઇન્દ્રિયો કેમ થાય. સમજાય? જે વાત મહારાજે શિક્ષાપત્રીમ લખી, આમ વર્તે મારો છે, આમ જે ન વર્તે મારો નથી, એ પછી કદાચ સત્સંગમાં જ પીડ્યો હોય, સાધુ તરીકે જ પીડ્યો હોય, પરંતુ તેમ છતાંય વિમુખ છે. કારણ કે ઇન્દ્રિય અંતસ્કરણે એને પરમાત્માની સામે જોતો એને ઉલટ કરી નાખ્યો. સન્મુખ એટલે મહારાજની સામે, મહારાજ નજીક જઈ શકે, પરમાત્માની સાથે ઓતપ્રોત થઈ શકે એવી જે સ્થિતિ સન્મુખ છે, અને પરમાત્માની સન્મુખ ન રહી શકે, ભગવાનની હામું જોઈ ન શકે, માને પરમાત્માની સાથે પ્રીત ન કરી શકે, ભગવાનને કે આજ્ઞાને અનુસંધાન ન રાખી શકે, એવી રીતે જે વર્તાય એ વિમુખ છે. મહારાજ કે જરૂર વિમુખ થાય. પછી બીજી બહુ મહત્વની મહારાજ વાત કરી, અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જ ઈર્ષ્યા કરે તથા જે પંચ વિષયનો લાલચી હોય એ બે તો પંચ મહાપાપ થકી પણ અતિશય ભૂંડા છે. સંતને કોઈ સારું પદાર્થ આપે અને ઈર્ષ્યા કરે તો પંચ મહાપાપ કરતા અધિક પાપી છે. અહીંયા પણ થોડું સમજવું પડે એમ છે કે ભગવાનના કોઈ ખરેખર સાધુ હોય અને એને ખરેખર કોઈ વસ્તુની આવશ્યકતા હોય અને એને મદદ કરે અને રાગ દ્વેષે કરી અને ઈર્ષ્યા કરે તો એ પંચમાં પાપ કરતાં અધિક પાપી છે, પણ આ બધી જગ્યાએ લાગુ ન પડે. દાખલા તરીકે ગોપાળાનંદ સ્વામી વડોદરા ગયા અને હરિભક્તોએ કીધું કે સ્વામી રસોઈ શું કરશો? સ્વામી કે સાદી રસોઈ લેતા આવો. અને ત્યારે સાધુએ પાછળથી દૂધપાક દૂધ મંગાવી લીધું, નાના દૂધપાકની રસોઈ કરવી છે, અને હરિભક્તોએ આપ્યું. નિષ્કોળાનંદ સ્વામીને ખબર પડી કે દૂધપાકના આંધણ મુકાણા છે. સ્વામી તરત ચાલતા ત્યાં ખભે ખલતો નાખી. ગોપાળાનંદ સ્વામી જોઈ ગયા, યોગીરાજ કઈ બાજુ? તો કે દૂધપાકના આંધણ મુકાણા છે. ગોપાળાનંદ સ્વામી કથા કરતા કરતા ઊભા થઈ અને ચૂલા ઉપર જે દૂધ મુકાણો તેને લઈ લઘુકરણ ખાળા મેળવી દીધું. હરિભક્તોએ આપ્યું, હરિભક્તોએ આપ્યું, સ્વામી ખાળા મેળવી દીધું, ઈર્ષાઈ કરી રેડ્યું, પંચમાપ કરતા અધિપાપી થયા. પણ અહીંયા જે વાત લખી, બહુ શબ્દ મહારાજ વિચારીને લખે, એક એક શબ્દ સાંભળ્યો. અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જ ઈર્ષ્યા કરે. ઈર્ષ્યા કઈ? તો ભગવાનના કોઈ ભગવદી પુરુષ છે, કોઈ કાર્ય આરંભ્યું હોય ને એ કાર્યની અંદર એને કોઈ જરૂરિયાત હોય અને કોઈ મદદ કરતું હોય અને એમાં જ ઈર્ષ્યા કરે, એ જ પંચમાં પાપ કરતાં અધિક પાપી છે. બાકી મંડળના કોઈ મોટેરા હોય અથવા તો સત્સંગના મોટેરા હોય અને કોઈ સાધુ વિષયને આધીન બની અને હરિભક્તોની પાસેથી પદાર્થને ભેગા જ કરી જતો હોય અને પહેલાંને એમ દેખા કે આ પદાર્થનો મોક્ષ બગાડ છે, આનો મોક્ષ બગાડ છે, તો એવા જે પદાર્થ છે એને તો ભાંગીને ભૂકો કરી નાખે, તો અમે ઈર્ષ્યા નથી, એ તો સારું કામ કરે. અને સંપ્રદાયના ઇતિહાસો છે, મારી ધોરાજીની ધાબળી સાંભળ્યું છે તમે કીર્તન? આજે આપણે સાંભળ્યું છે. લો હું તમને વર્ણન કરી દેખાડું. મહારાજ જૂનાગઢ ગયેલા, જૂનાગઢથી વળતે ધોરાજી ગયા અને ધોરાજીમાં ધાબળીઓ બહુ વખણાતી. એમાં ઘટના એવી ઘટી કે સાધુએ ત્યાંથી ધાબળીઓ ખરીદી, મહારાજને ખબર નહીં એમ, થોડા ઘણા રૂપિયા રાખેલા, સમજાય નહીં એ વાત છે એ વખતે, અને બીજા પોતાના પુસ્તકો વેચ્યા, બીજી ત્રીજું વસ્તુ વેચી અને ધાબળીયું લાવ્યા, અને મહારાજને ખબર નહીં આ વાતની. જો કે મહારાજ બધું જાણતા જ, પણ મહારાજ કીધું નહીં. પછી ગઢપુર આવ્યા, ગઢપુર આવ્યા અને પછી સાધુ ઓઢી નીકળ્યા અને મહારાજ ભાળી ગયા. અને મહારાજ ભાળ્યું ને મહારાજ પૂછ્યું, આ ધાબળી ક્યાંથી? તો કે મહારાજ, મારે જેવા ઘણા બધા લાવ્યા છે. અને પછી મહારાજે સભા બોલાવી. મહારાજ કે હજુ અમે બેઠા છીએ ત્યાં આ રજોગુણ? એમ કરતા મહારાજે બધાની ધાબળીઓ મંગાવી અને મારો ઢગલો કરાવ્યો, અને ઢગલો કરાવીને પછી મહારાજે ધાબળીઓને હળગાવી દીધી. તે મહારાજ ઈર્ષ્યા કરી, અને પછી સાધુઓને કેટલાકને બહુ દુઃખ થયું, અને જે દુઃખ થયું સાધુના મોઢામાં જે શબ્દો નીકળે એ નિષ્કોળાન સમયે કીર્તનમાં લખી લીધા છે. એ કીર્તન આજ આપણે સાંભળીશું. મહારાજનો કહેવાનો મતલબ એવો છે કે કોઈ ભગવદી પુરુષ હોય અને કાર્ય કરતો ને એમાં કોઈ મદદ કરતો ને એને રોકે તો પંચમા પાપયુક્ત પાપ છે. બાકી તો સંપ્રદાયની લિમિટને મૂકીને રજોગુણને અવલંબને કરી અનેકવિધ પદાર્થ જો ભેગા કરતો તેને તો રોકે એમાં પુણ્ય છે. માટે જે સમજો હોય તેને તો સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ. મલિન આશય રાખ્યો ન જોઈએ. ક્યારેક એવું બની શકે કે કોઈ ભગવાનના ખરેખરા ભક્ત હોય કે સંત હોય એને લોકો મદદ કરે, હા મેં કોઈ હાવ ખોળ હોય એને મદદ ન કરે, એનું જીવન જન ન કરે, ત્યારે દ્વેષ થાય કે આને આપે મને કેમ નહીં, અને એ વખતે એની વિશે દોષ પલઠે છે. તો મહારાજ કે એ એનો મલિન આશય છે, સત્સંગમાં એવો મલિન આશય રાખ્યો જોઈએ નહીં. કેમ જે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા શ્રીદીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે. મહારાજ કે આ તો જે બદ્રિકાશ્રમ ને શ્વેતદીપની સભા એવી છે. મહારાજ એમ ફર્યું ફર્યું બોલે જો અહીંયા. મહારાજ કે બદ્રિકાશ્રમ ને શ્વેતદીપની જેવી સભા એવી છે. અને અંત્યના બીજામાં શું કીધું કે આ સભાને તમે બદ્રિકાશ્રમ ને શ્વેતદીપની સભા કરતાં અધિક દેખીએ છીએ. અને અહીંયા મહારાજ કે એને જેવી છે. તો અલગ અલગ મહારાજ બોલ્યા ના, બે જગ્યાએ મહારાજ યોગ્ય જ બોલ્યા છે. અહીંયા જે મહારાજ બોલ્યા બીજી એંગલથી બોલ્યા છે, અંત્યના બીજામાં જે બોલ્યા એ મહારાજ બીજી એંગલથી બોલ્યા છે. અંત્યના બીજામાં જે મહારાજ બોલ્યા છે એ એંગલથી બોલ્યા છે જે સભામાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, જે સભામાં ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી,